તારીખ 8/3/1990 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 679 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું મુંબઈમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 5.
તો પણ રીતનો વિષય આપણો જ્યાં સુધી પોતે એવું પરિણામ કરવાની યોગ્યતામાં જ્ઞાન દશામાં ન આવે ત્યાં સુધી એ વિષયથી જીવ અજાણ રહીએ છીએ. ગમે તેટલા શાસ્ત્રો તો પણ કેમ કે શાસ્ત્રમાં પણ એ વિષય કથનચિત વચન ગોચર છે, અલ્પ માત્રામાં વચન ગોચર છે. અલ્પ માત્રામાં એટલે સંકેત માત્ર પણ એ વચન ગોચર છે, બાકીનો બહુભાગ વચન ગોચર છે. એની પરિસ્થિતિ હોવાને લીધે જ્યાં સુધી એ રૂપે પરિણત કરવાની પોતાની યોગ્યતા ન આવે ત્યાં સુધી શાસ્ત્રમાંથી એ વાત શીખી લઈને કહી શકાય એવી પરિસ્થિતિ એ વિશેષ પક્ષી છે. એટલે ત્યાં સુધી એ બુદ્ધિની પહોંચે કોઈ પહોંચી જાય કે ઘણી બુદ્ધિ છે, સારી એવી બુદ્ધિ છે, માટે શાસ્ત્રમાંથી પાત્રતાની કામ છે. રુચિ પણ પાત્રતાનું એક લક્ષણ છે, પણ પાત્રતાનું કામ છે. બુદ્ધિનો ઉદાર તો પરલક્ષી હોય શકે છે, પણ એમાં એવી યોગ્યતા નથી. પરલક્ષી ઉકાળ જ્ઞાનની યોગ્યતા નથી કે એ વિષયને સમજી શકે. જો પોતે ન સમજી શકતો હોય તો એને વર્ણન કેવી રીતે વર્ણન ન કરે, સમજાવી ન શકે. જે સમજો નથી એ શું સમજાવી શકે? જ્ઞાનીની વાણીમાં આત્મા ઉપદેશક પણ છે, અપૂર્વ અર્થનું નિરૂપણ કરનાર હોય છે. હવે એક તો વસ્તુનું સ્વરૂપ પણ અપૂર્વ છે, પણ અપૂર્વ અર્થનું નિરૂપણ ત્યારે લાગે છે કે પોતાને એવી અપૂર્વતા આશે ત્યારે. પદાર્થ સંબંધે અને એ પદાર્થને પહોંચવાના સંબંધીમાં જે કાંઈ નિરૂપણ છે એની અપૂર્વતા પોતાની પાસે છે કે હવે આવી વાત ભૂતકાળમાં કોઈ કાળે હું સમજ્યો હોય એવું મને લાગતું નથી. એટલે એને અપૂર્વતા સમજાય છે અને સામે કહેનારના ભાવોની અપૂર્વતાનો પણ એ અપૂર્વ વાણી છે અને એ આત્માને જે શ્રુત છે વાણી છે તે દ્રવ શ્રુત છે, એ પરમ એટલે ઉત્કૃષ્ટ પોતે લાગે છે. ખરેખર આ આત્માનું હિત થાય અને આ આત્મા અનાદિથી જે સંસાર તર્યો નથી એ સંસાર તરી જાય એ વાતનો વિશ્વાસ પ્રતિ એને આવી જાય છે. એવા અપૂર્વ ભાષો ભાવો કહેનારના પણ ભાષા છે અને પોતાનો પણ અંદરમાં અપૂર્વતા લાગે છે. અહીંયા આગળ જેને અપૂર્વતા લાગે છે એ અમુક યોગ્યતામાં આવે ત્યારે જ લાગે છે, નહીં તો શબ્દો તો શબ્દો છે અને એવા શબ્દોનો પ્રયોગ શાસ્ત્રીય પરિભાષામાં અવારનવાર થતો હોય છે. એટલે જીનાગમને જે પરિભાષાથી પરિચિત છે એને એમ લાગે કે આ બધી વાતો તો આપણે સાંભળી છે, વાંચી છે, વિચારી શીખ્યા છે. પણ જ્યારે ખરેખર એનું વાચી ગ્રહણ થાય છે ત્યારે એ વાંચનની પણ અપૂર્વતા લાગે છે, કહેનારના ભાવની પણ અપૂર્વતા લાગે છે, અને પોતાની સમજણની પણ અપૂર્વતા લાગે છે કે આવું હું પૂર્વે નથી સમજ્યો. એમ પોતાને પણ અપૂર્વ અપૂર્વ ભાવો આવે છે, સામે પણ ત્યારે જ એને એનો આરોપ થાય છે કે કહેનારના ભાવના અને વિષયમાં અપૂર્વતા છે. અહીંયા માત્ર જ્ઞાનીની વાણી અને અજ્ઞાનીની વાણીની પરીક્ષાનો વિષય એટલો નથી, પણ એની સાથે પોતાની યોગ્યતાનો વિષય સંકળાયેલો છે. જેમ હીરાના વેપાર કરનારને ઝવેરી થવું પડે, ઝવેરી થયા વિના હીરાનો વેપાર કરે તો નુકસાન જ જાય, અથવા પ્રશ્ન જ રહેતો નથી, નુકસાન જાય જાય ને જાય. સૌથી પહેલી વાત આમાંથી એ નીકળે છે કે જે જીવે કોઈ અજ્ઞાની આશ્રયમાં ફસાવું નહીં અને જ્ઞાનીના આશ્રયમાં રહેતા સંસાર પાર કરી જાય એવો મોટો લાભ છે. ત્યારે એ વિષયની કિંમત અને ગંભીરતા સમજીને વાણીને વાણીથી જ્ઞાને અજ્ઞાનની ઓળખ કરવાની પોતાની પાત્રતાને તૈયારીમાં આપવું જોઈએ. આટલી જવાબદારી ઊભી થાય છે. એ જવાબદારી વિના એમને સીધા જ્ઞાની મળી જાય તો પણ એવા તો અનંત વાર જ્ઞાનીના યોગ થયા છે, તીર્થંકરના સમોસરમાં તીર્થંકરના યોગ થયા છે, પણ પોતે જ્યાં સુધી તૈયાર નથી થયો ત્યાં સુધી તે યોગ યોગ રૂપે રહ્યો છે અને પોતાનું આયુષ્ય નિષ્ફળપણે ગુમાવ્યું છે. અને અનુભવ શરીર પણ હોવાથી એમનો જે વિષય નિરૂપણ કરે છે એ વિષયમાં એમનો અનુભવ છે, એ અનુભવ પણ અછાણો રહેતો નથી. કેમ કે શાસ્ત્રના શબ્દો ઉપરાંત કેટલીક અનુભવની વાત એ કહી શકે છે કે જે શાસ્ત્રોની અંદર એકલા ખુલા સાથે ન આવી હોય એટલી વાત દર્શાવી શકે છે. અને એ અનુભવ સહિત પણ હોવાથી સાંભળનાર આત્માને સતત જાગૃત કરનાર છે. ખરેખર તો મુમુક્ષુતા આ એક ખાસ લક્ષણ છે. આત્મહિત સંબંધિત જાગૃતિ જો ન હોય તો એ અંધારામાં જ ચાલે છે, એને ખબર નથી કે કયા પરિણામથી આત્મહિત થાય અને કયા પરિણામથી આત્માનો હિત થાય. જેને આત્માના હિત અહિતના વિષયમાં જાગૃતિ વર્તે છે તે જ ખરેખર મુમુક્ષુ છે. જેટલા અંશે જાગૃતિ વિશેષ તેટલી મુમુક્ષુતા વિશેષ. જાગૃતિના અભાવમાં તો નામધારી મુમુક્ષુ પણ ભલે હોય પણ ખરેખર મુમુક્ષુતા ત્યાં હોતી નથી. એટલે જેને આત્મજાગૃતિ આવે છે એને જેની વાણી છે આત્મજાગૃતિ આવી એની પરખ આવી જાય છે કે જાગૃતિ સૂચિત છે અને કેવી કેવી રીતે આત્માને જાગૃત કરે છે આ વાણી, એ વાત એને પ્રત્યક્ષપણે પોતાના અનુભવથી સમજાય છે. એટલે માત્ર આ સમજદારીનો બુદ્ધિ ચલાવવાનો વિષય નથી રહેતો, પણ પોતાના પરિણામ સાથે કેટલીક વાતની મેળવણી મીંઢવણી થાય અને પ્રતીતિ આવે અને ખાતરી આવે કે બરાબર છે આ જ્ઞાની જ માણાય છે એવી ખાતરી આવી શકે છે. અને એવી ખાતરી આવવાની પોતાની યોગ્યતા હોય ત્યારે જ એ જ્ઞાનીની વાણીને સમજી શકે છે, પરખી શકે છે, કિંચિત લાભ એને મળવાનો ત્યાં સંભવ છે. નહીંતર તો બધા શબ્દો મળતા જ સામાન્ય શબ્દાર્થ સમજાય છે, પણ એથી આગળ કોઈ કાર્ય સિદ્ધિની દિશામાં જરા પણ આગળ વધી શકાતું નથી. એમ આત્મ અનુભવ સહિત પણ હોવાથી એમાં પોતે આત્મામાં જાગૃત હોવાથી એ જાગૃતિના અનુભવ સહિત અને એ જાગૃતિના એટલે આત્મભાન સહિત એ વાણીમાં પણ સામાજિક જાગૃત થઈ જાય એ પ્રકાર આપોઆપ ચળકે છે, આપોઆપ જ આવે છે. પણ જે જાગૃત થાય છે એને એ મુદ્દો સમજાય છે, અંતર જાગૃતિ જેને નથી આવતી એને એ મુદ્દો સમજાતો નથી કે આ વાણીમાં આત્મ જાગૃતિ આવે અને બીજાને એવી જ વાણી હોય તો આત્મ જાગૃતિ ના આવે એમાં પ્રયોગ. શાસ્ત્રવાસીને જે કહે છે એ પણ ભાષાને શબ્દોનો પ્રયોગ તો ભળતો અને ભળતો જ કરશે, છતાં પણ એની એની અંદર એ રણકાર જુદો હોય છે, જાગૃતિનો અને અનુભવનો રણકાર જુદો હોય છે. અને એ રણકાર વગરની વાણી રૂપિયા કપરાતા કે નહીં, ચાંદીના રૂપિયા એવા મળતા વેલ્યુ કર્યો હોય, ચાંદી થોડી મિશ્રણ કરીને છાપ પાડી દીધી હોય તો એનો અવાજ ફેર થઈ જાય. એ કપડે ને આ પણ કપડે ધાતુ હોય તો કપડે તો ખરી પણ અવાજ ફેર થાય એ તો શબ્દ નથી. જો વગર શબ્દનો અવાજ પણ જુદો પરખી શકાય છે કે આ અવાજ બોલો આ અવાજ સાચો, તો આ તો શબ્દાત્મક અવાજ છે, એના રણકારને કેમ ન પરખી શકાય? પેલો તો શબ્દ નથી, શબ્દાત્મક નથી, ખનન ખનન થાય છે પણ એનાથી કોઈ શબ્દ નથી રીતસરનો આવતો, તો આ તો શબ્દાત્મક વાણી છે. શબ્દની સામે એ વાચકની સામે એનો વિષય કોઈ વાચ્ય છે. ધર્મદાસની ક્ષુલ્લકે સમય જ્ઞાન દીપિકામાં એક દ્રષ્ટાંત લીધું છે કે રાત્રે કોઈ મકાનમાં ચોર ચોરી કરવા માટે મકાન ઉપર ચડે છે, પાઇપથી કે બારીથી એમાં કોઈ કૂતરો જોઈ જાય છે કે કૂતરો પછે છે, કૂતરો ચોરને જોઈને ભસે અને સામાન્ય ભસે એમાં એક ફરક હોય છે. જો કોઈ ઘરમાં જાગી જાય કૂતરાના ભસવાથી તો ખ્યાલ આવે કે આ કૂતરો અત્યારે કોઈકને જોઈને ભસે છે, કૂતરો લાગે છે આજુબાજુના કોઈને ત્યાં ચોર લાગે છે, કૂતરો જોઈ ગયો છે અને ભસે છે. એ ભસવાની પદ્ધતિ જુદી છે. બીજી બાજુની શરીરમાં એ વાત જાય ત્યારે બીજા કૂતરા પણ એના સ્ટાઇલથી ભસે, એવું જ ભસે. પણ જે ચોરને જોઈને ભસે છે અને જે ચોરને જોયા વગર ભસે છે એમાં કેટલો ફેર? એમ જેને અનંત જ્ઞાન ને અનંત સુખ એવા અનંત ગુણોથી અનંત ગુણોના નિદાનથી ભરપૂર આત્મતત્વ અનુભવવું છે, અનુભવ જ્ઞાનમાં જેને જાણ્યું એને જોઈને એ વિષય ઉપર જે ભાવ આવે એનો મહિમા આવે એનો ભાવ આવે. ગુરુદેવનો દ્રષ્ટાંત બહુ પ્રસિદ્ધ છે. એક આત્મા શબ્દ કહેતા કેટલો મહિમા, નિત્યાનંદ નિર્મળાનંદ જ્ઞાનાનંદ એ શબ્દો તો ભલે એવા ને એવા જ લાગે સામાન્ય, પણ એને સાથે એમનો આત્મરસ કેટલો હતો એ તો પ્રત્યક્ષ આપણે અનુભવ કરેલી ચીજ છે કે કેટલો આત્મરસ હતો. શબ્દો તો એવા બીજા પણ બોલી શકે પણ એ રસ ક્યાંથી કાઢે? એ રસ કાંઈ કૃત્રિમતાથી લાવ્યો લાવી શકાતો નથી અને કદાચ કોઈ કૃત્રિમતાથી એવી નકલ કરવા જાય તો પણ એમાં અસલ્યત આવતી નથી, કૃત્રિમતા અછામી રહેતી નથી. એ સમજી શકાય એવું છે. કેમ કે જે સહજ અંદર પદાર્થ દર્શનથી આવે અને જે અંદરમાં હાવ અંધારું ખાલી ખોખું હોય એને એમને અંદરથી ઊભું કરે, એમાં કઈ ખબર ના પડે એવું તો નથી, ખ્યાલ આવી જાય છે. એવું તેથી શુષ્ક જ્ઞાનની વાણીમાં તથારૂપ ગુણો હોતા નથી, એટલે તે પ્રકારના ગુણો હોતા નથી. સર્વથી ઉત્કૃષ્ટ ગુણ જે પૂર્વાપર અવિરોધ પણ તે શુષ્ક જ્ઞાનીની વાણીને વિશે પ્રકરાયેલી નથી, એટલે વિષય એની અંદર અટપટો છે. કે કોઈ જીવ અહિંસાને માને છે, આપણે ચિંતાને માને છે, તો પોતાના માટે તો મકાન બનાવે છે, પણ જૈન મંદિર બનાવવું હોય તો કે એમાં અહીં હિંસા થાય છે માટે મંદિર નહીં બનાવવું. પછી બીજું મકાન બનાવે, ઉપાશ્રય બનાવે, પણ મંદિર બનાવવામાં હિંસા વચ્ચે લાગે ચર્ચા તો આટલી છે, પણ સમ્યક દર્શન ને આની સાથે સિદ્ધો થવાનો છે. એવી રીતે કોઈ સાચા નિમિત્તના વિષયમાં પણ અજ્ઞાનની ભૂલ થાય તો માત્ર ત્યાં શુભ અશુભનો વિચાર કે મૂલ્યાંકન કરવાનું નથી, પણ ત્યાં સમ્યક દર્શન અને તે પણ ગ્રહિત અગ્રહિતનો સવાલ ઉભો થાય છે. મંદિર હોય, સ્થાપના હોય, એ બધા વિષયો કે જેની અંદર જીવ જો ભૂલ કરે તો સીધો ગ્રહિત પણ જે ભૂમિકામાં જે સુભાવ સહજ આવે એવા પ્રકારમાંથી જો એ દૂર હોય અથવા વિપરીત હોય તો એના શ્રદ્ધા સાથે પાછો સીધો સ્વરૂપ ઉભો થાય છે. તો એ કેવી રીતે એ વિષય જ્ઞાની અજ્ઞાનીના વિષયની અંદર જે અજાણ્યા છે એને ખબર પડે છે, એ વિષયના જાણકાર છે એને ખબર પડે છે કે આ શુભાશુભની વાત નથી, અહીંયા તાત્વિક સંબંધ છે, આ તત્વની ભૂલ પણ સાથે સાથે ઉભી થઈ જાય છે. એવી રીતે છે કે મંદિર છે કે પ્રતિમા જે છે એમાં તો દેવ તત્વની સ્થાપના છે, દેવગુરુને શાસ્ત્ર પણ સાચા નિમિત્ત છે ને, તો સાચા નિમિત્તને સ્થાપો અને ઉઠાપો, તો ઉઠાપવાની અંદર શું થાય છે કે અન્ય મતે ખોટા નિમિત્તને સ્થાપે છે, એમાં વગર ઉથાપે પણ એની ઉથાપના આવી જાય છે સાચા નિમિત્તને. ખોટા નિમિત્તને સ્થાપવામાં સાચા નિમિત્તનો નિષેધ ઉથાપના સહેજે આવી જાય છે, માટે આપણે એને ગ્રહિતમાં મૂકી દઈશું. તો જે સીધો જ સાચા નિમિત્તનો નિષેધ કરે તે ઓટોમેટિક ગ્રહિત વિખ્યાત એમ થાય છે.
વધુ મંદિરો હોય, પૂજન ના પ્રબંધ જેવો મંદિરો હોય, વધુ મંદિરો વધારે હોય, 10-12 હોય, વસ્તી 25
માણસ નવું મંદિરો હોય તો ના તો એની ભાવનાથી ઊભું કરે છે, પોતાને ના કહેવાનું શું
કારણ
છે? સાચવવાનો કોઈ કોન્ટ્રાક્ટ તો પોતે લીધો નથી, સાચવવાનો કોન્ટ્રાક્ટ લીધો હોય તો ના પાડે, પણ એ કોન્ટ્રાક્ટ તો પોતે લીધો નથી. અને ભવિષ્યમાં અત્યારે 25 માણસ છે તો ભવિષ્યમાં 125 નહીં થાય એનો કોન્ટ્રાક્ટ પણ પોતાની પાસે નથી. આવતીકાલની પોતાને કેટલી ખબર છે? તો અત્યારે એને નિષેધ આવે છે એનું કોઈ કારણ બીજું છે. એ તો એક બહાનું, કોઈને કોઈ બહાનું તો પકડવાનું મળે જ છે. મંદિર નહીં બનાવવાના, ઉપવાસ કરી બનાવતો, આરંભ સમારંભમાં શું કહે છે? છતાં પોતાની માન્યતાને અનુકૂળ નથી તો ત્યાં હિંસાની વાત વચ્ચે લાવશે. જો ખરેખર હિંસાની વાત વચ્ચે લાવતા હોય તો પેલી જગ્યાએ આવવી જોઈતી. એટલે ક્યાંક તો અન્યાય થતો હોય છે પણ પોતાને ખ્યાલ નથી આવતો. એટલે કારણ કોઈ બીજું હોય છે, છળ પકડવાનું કારણ કોઈ બીજું બતાવે છે, એવી રીતે બને છે. એટલે એ પ્રકારે જે વાત થોડી અટપટી છે એનો ખ્યાલ અજ્ઞાન દશામાં હોય, અજાણપણે જીવ ભૂલ કરી દે છે. ફળ સ્વરૂપે એવું બને છે કે બહુ લાંબા કાળ સુધી પોતાને સાચા નિમિત્તનો અંતરાય રહી જાય છે. કેમ કે બીજી પોતાના નિષેધથી બીજાને પણ અંતરાય ઉભો થશે ને, તો બીજાને અંતરાય જેની ભાવના છે એને અંતરાય ઉભો કરવામાં એનું કર્મ કેવું બંધન આવશે? કે પોતાને સાચા નિમિત્ત બહુ લાંબા કાળ સુધી એ નિમિત્તનો યોગ નહીં થાય એવી પરિસ્થિતિમાં પોતે મુકાઈ જાય છે. અત્યારે સાધારણ ભાવ લાગે છે પણ એ સાધારણ નથી, મોટો અપરાધ છે. વાત તો શોભા શું પરિણામની છે, આમાં જે શુદ્ધતાની વાત તો બહુ દૂર છે પણ છતાં પણ એને તાત્વિક સબંધ છે. શ્રદ્ધાની શ્રદ્ધાનો મોટો દોષ આવે છે અને મિથ્યાત્વ ઘણો તીવ્ર છે, એને ગ્રેટ મિથ્યાત્વ સુધીના વર્ગમાં આવી જાય છે. એવા ઘણા પ્રકાર છે. જેમ કે ભૂમિ દશાનો આપણને અનુભવ નથી. હવે ભૂમિ દશામાં ઘણા વિચાર થયો છે, કેટલાક વસ્ત્ર સહિત મને પણ માને છે, કેટલાક વસ્ત્ર રહિત માને છે. વસ્ત્ર રહિતમાં પણ કેટલાક ઉદ્દેશો જે 46 વર્ષ રહિત વ્યવહાર હોવો જોઈએ એવા વ્યવહારમાં નથી હોતા છતાં મને પણ માને છે. કેટલાક જે ચૂકું ભાવલિંગ મને પણ છે, યથાર્થ નિશ્ચય વ્યવહાર એને સ્વીકારે છે. તો જે સત્ય છે એના બદલે અસત્યનો ક્યાંક પણ સ્વીકાર થાય તો શ્રદ્ધાનો દોષ પહેલા ઉભો થાય છે. એટલા માટે નિમિત્તનું જ્ઞાન જરૂરી છે કે જો ઉદ્દેશિક આહાર લેવાતો હોય તો એને નિશ્ચય છઠ્ઠુ સાતમા ગુણસ્થાનની શુદ્ધિ આવી છે કે નથી આવી એનો વિચાર કરવાનો પ્રશ્ન. એમ જે તે ગુણ સ્થાનમાં અને મુમુક્ષુતામાં જે સ્થાને જે વ્યવહાર ઘટે તે સ્થાને તે વ્યવહારનો સ્વીકાર ન હોય તો નિશ્ચિત જે એ જીવ પહોંચ્યો છે એ વિચારવાની જરા પણ જરૂર નથી, એ વિચાર કરવાની સુધા જરૂર નથી. એ પરિસ્થિતિ આવે છે. આ બધો તાત્વિક સંબંધ છે શ્રદ્ધા સાથે અને જ્ઞાન અજ્ઞાન સાથે. આવી રીતે પૂર્વાર પર અવિરોધ પણ નહીતર શુભ ભાવને જ્ઞાની સ્થાપતા નથી. શુભ ભાવથી ધર્મ છે એમ જ્ઞાની સ્થાપતા નથી. તો પણ જે તે સ્થાનમાં જે તે પ્રકારે વ્યવહારરૂપ શુભ ભાવ ન હોય તો જ્ઞાની ત્યાં સ્થાપે છે. સ્થાપીને પછી ઉત્થાપતાની વાત છે પણ સિદ્ધે સિદ્ધો ઉત્થાપી નાખે તો બહુ મોટી ગુણ થાય. એટલે એ બધો પ્રકાર પુરવાર પર અવરોધપણાનો પ્રકાર જ્ઞાની એમ કહી શકે કે જ્યારે કોઈ શુભ ભાવનો આગ્રહ રાખવાનો નથી, અરે પર્યાયનું પણ વજન દેવાનું નથી, તો પછી પ્રતિમા જે તો અન્ય પદાર્થ છે ને અન્ય દ્રવ્ય છે, શુભ ભાવ ઉપર પણ વજન દેવાનું નથી ને શુદ્ધ પર્યાય ઉપર પણ વજન દેવાનું નથી. અને જ્યારે શુદ્ધાત્મા ઉપર વજન જાય ત્યારે પરમાત્માની પ્રાપ્તિને અનુભવ થાય છે. તો આ તો પ્રતિમાની તો પરદ્રવ છે. તો જ્ઞાનીને એમ ના કહી શકાય કે પરદ્રવનો આગ્રહ તમે શા માટે રાખો છો? સ્વદ્રવમાં પણ આટલો આગ્રહ નથી રાખવાનો. પણ એ તાત્વિક દૂર ત્યાં બાંધછોડ ન કરે, નાની ત્યાં બાંધછોડ કરતા નથી. ત્યારે બહુ કડક વચન પ્રયોગ કર્યો છે, કઠોર વચન પ્રયોગ કર્યો છે. આ સંપ્રદાય 500 વર્ષથી નીકળ્યો પણ કોઈ બુદ્ધિશાળી માણસ એમાં ઉત્પન્ન થયો હોય એવું જ જોવામાં નથી આવતું. બુદ્ધિ હોત તો અચ્છા નહીં રહેત નહીં કે જેમને ખાલી એક દોરા ધાગાનો આગ્રહ રાખ્યો છે અને પ્રતિમા કે જે ધ્યાનનું કારણ છે, જે વિજ્ઞાનનું કારણ છે, કોઈને જે સમ્યક દર્શનનું પણ નિમિત્ત થઈ શકે છે એવા સાતા નિમિત્તનો નિષેધ કરીને બહુ કઠોર પસંદ કડક ભાષાઓ આપે છે. તો એવી બાબતમાં બાંધછોડ નથી કરતા, બહુ મક્કમ હોય છે. કેમ કે મેં તો મોક્ષ માર્ગનો જ પાયામાંથી નિષેધ કર્યો, એવી પરિસ્થિતિ ઊભી થાય છે કે તાત્વિક વિચાર છે એવી પૂર્વાપર શુભ ભાવને ઉઠાવવા અને થાપવા સંબંધનું જે અવિરોધ પણ છે એ જ્ઞાનની માની ઓલા તો ઉઠાપે તો ખોટા છે ને થાપે તો એની ભૂલ જ છે અને આ થાપે ને ઉઠાપે એને એની ભૂલ નથી હોતી. એનું આખો વિરોધ પણ વિજ્ઞાનની વાણીમાં જ હોય છે. જેને માર્ગ જોયો છે એ સમજે છે કે આને આમ જ હોય, નિશ્ચય પણ આમ હોય અને વ્યવહારે પણ આમ હોય અને એમાં જરા પણ આગું પાછું ન ચાલે, નહીંતર તત્વનો જ ખૂન થઈ જાય, બીજું કાંઈ નહીં. એ રીતે સર્વથી ઉત્કૃષ્ટ ગુણ જે પૂર્વાર પર વિરોધ પણ તે શુષ્ક જ્ઞાનની વાણીને વિશે વર્તવા યોગ્ય નથી. કેમ કે કારણ આપે છે, કેમ કે યથાસ્થિત પદાર્થ દર્શન તેને હોતું નથી. જેવો પદાર્થ છે આત્મા એમાં કેટલાક વિરુદ્ધ ધર્મો પણ છે, એક જ સત્તામાં નિત્યાંશ છે, એક જ સત્તામાં અનિત્યાંશ છે. કેવી રીતે એક સત્તામાં બે વાત રહી શકે છે એ વાત પદાર્થ દર્શન વિના યથાર્થપણે સમજાય એવી નથી. અને તેથી ઠામ ઠામ કલ્પનાથી યુક્ત તેની માણી હોય છે, એટલે એને પોતે વસ્તુના સુખમાં વિચાર કરીને કલ્પના જોડાવી હોય છે અને એ કલ્પનાના આધારે નિરૂપણ કરે છે, પદાર્થ જ્ઞાન ના આધારે નિરૂપણ કરતા નથી. એ આદિ નાના પ્રકારના ભેદથી જ્ઞાની અને શુષ્ક જ્ઞાનીની વાણીનો ઓળખાણ ઉત્કૃષ્ટ મોક્ષને થવા યોગ્ય છે. જ્ઞાની પુરુષને તો સહજ સ્વભાવે તેનું ઓળખાણ છે, કેમ કે પોતે ભાન સહિત છે અને ભાન સહિત પુરુષ વિનાશ આ પ્રકારનો આશય ઉપદેશી શકાય નહીં એમ છે જે તે જાણે છે. જે સ્વરૂપ પ્રાપ્તિનો આશય રહેલો છે એવો આશયયુક્ત ઉપદેશ જ્ઞાનીની માણીમાં આવે એ જ્ઞાની સમજે છે, કેમ કે પોતે તે આશયને પ્રાપ્ત થઈ ગયા છે અને એ ઉત્કૃષ્ટ મોક્ષ ઉઠે છે. જેમ કોઈ વાર ગંભીર રોગ હોય અને નિદાન ન થતું હોય તો એક જ દર્દી માટે 4-5 ડાક્ટરને બોલાવવામાં આવે છે, 4-5 ડાક્ટરને કન્સલ્ટ કરવામાં આવે છે, અથવા તો વારાફરતીને 4-5 ડાક્ટરને કોન્ફરન્સ કરવામાં આવે છે કે આ વિષયને તમે કાંઈક વધારે ઊંડા ઉતરીને નક્કી કરો કે આ દર્દ શું છે અને આનો ઈલાજ શું છે. દર્દ શું છે એ નક્કી નહીં થાય તો ઈલાજ થવાનો તો પ્રશ્ન રહેતો નથી. ત્યારે ડાક્ટરો તો એકબીજાની વિદ્યા ભણ્યા છે એટલે એકબીજાની વાત સમજી શકે છે કોણ શું કદાચ એમાં મતભેદ પણ ઉભોરીએ છીએ. આ કારણ છે તો આમ માનું છું, તો પેલો એમ કહે આ કારણ છે તો આમ માનું છું. હવે દર્દના જે ચિહ્નો છે એ દર્દના ચિહ્નો તપાસી શકાય એવા જે ચિહ્નો છે એ ઉપરાંત દર્દને દર્દીને દર્દનું જે વેદન છે એ બહુ મોટું છે. ત્યારે દર્દીને પૂછવામાં આવે છે કે એક ડાક્ટર આમ કે છે, એક ડાક્ટર આમ કે છે, એક આમ કે છે, આમ કે છે, જાણે છે કોરોના છે. તો કોઈ વાર દર્દી એમ કહી શકે કે આ ચાર માંથી પેલો બરાબર કહે છે, કેમ કે મારા દર્દના વેદનને એને પકડી છે, બીજાને આ લક્ષણો પકડવામાં આવતા નથી. એમ પોતાના અનુભવ ઉપરથી ડાક્ટરને નક્કી કરે છે, ભલે પોતે ડાક્ટરી વિદ્યા ભણ્યો નથી તો અને અનુભવ જ્ઞાન કહે છે. આ પ્રકારે જે ભવરોગ છે અને ભવરોગના જે કારણરૂપ પરિણામ છે એ પરિણામનું નિદાન જે અનુભવ સહિત કરે છે અને જે અનુભવ રહિત કરે છે એમાં જેને ભવરોગ મટાડવો છે અને એ ભવરોગના પરિણામની અંદર જેને અવલોકનથી ખ્યાલ આવ્યો છે અને એને વાણીને જ્યારે મેળવે છે ત્યારે એ ટેલી થઈ જાય છે. ત્યારે એને ખબર પડે છે કે મારા અનુભવને આમણે જે કહ્યો એનો અર્થ કે એ અનુભવમાંથી એ પસાર થઈ ગયા છે. એટલે એ રીતે દર્દી જેમ ડાક્ટરને ઓળખી લઈએ છે એમ ખરેખર જે ભવરોગ મટાડવા તૈયાર થયેલો મુમુક્ષ છે એ પણ જ્ઞાનીને ઓળખી લઈએ છે. જ્ઞાની તો જ્ઞાનીને ઓળખે પણ મુમુક્ષ જ્ઞાનીને ઓળખે ત્યારે એ મુમુક્ષ અજ્ઞાન દશાને છોડીને જ્ઞાન દશાને અવશ્ય પ્રાપ્ત કરી શકશે. કેમ કે એને આટલો અમદા ઉતરીને એ જ્ઞાની પણ નક્કી કરી. એટલે એક તો જ્ઞાની જ્ઞાનીને ઓળખે અને એક આવી રીતે અનુભવને મેળવીને સામાન્ય માણીના અનુભવને તપાસે કે એમાં અનુભવ રહ્યો છે કે શબ્દ રહ્યા છે એવી જરા ઊંડા ઉતરીને ભાવની મેળવણી કરે ત્યારે એને ચોક્કસ ખ્યાલ આવે છે કે આ પણ અનુભવી પુરુષ છે, નહીંતર આ વાત આ રીતે થઈ શકે નહીં. એટલે એને એની ખાતરી આવી જાય છે અને એટલી ખાસ યોગ્યતામાં જ્યારે આવે છે જે ત્યારે અવશ્ય એ જ્ઞાન નાશ પામવાની તૈયારીમાં આવી ગયું હોય છે. એને જ્ઞાન પ્રાપ્તિ સુલભ છે અને એ અવશ્ય જ્ઞાનીથી એને સંસાર કરી જશે. અનંત કાળમાં એક વાર પણ જો જ્ઞાનીને ઓળખે આ ગેરંટી આપે છે શ્રીમતીએ કે અનંત કાળમાં એક વાર પણ જો જ્ઞાનીને ઓળખે તો એનો ભાવ પ્રમાણ નાશ પામે આ ગેરંટી વાત છે. પણ અનંતવાર જ્ઞાનનો સંયોગને યોગ થવા છતાં અને ઓગે ઓગે ભક્તિ પૂજા કે ગમે તે બહુમાન કરવા છતાં ઓળખાણ નથી કરી એટલે ભવ ભ્રમણ નથી એ વાત નથી છે. અથવા તો એવો યોગ થવા છતાં એ યોગ નિષ્ફળ જાય એવા પરિણામ પોતે ચાલુ રાખ્યા છે અને મનુષ્ય યોગ વિસર્જન કરી દીધું છે એવા પરિણામ. એટલે જેને ભવ ભ્રમણ મટાડવું હોય અથવા જેને ભવ ભ્રમણની ચિંતા હોય એના માટે આ વાત છે. એની ચિંતા કશી દીધી કે આમના જો આયુષ્ય વ્યતીત થશે તો ભવ ભ્રમણ ચાલુ રહે એવા ભાવોમાં આ મનુષ્ય ભાવ ખોઈ બેસવા જેવો એવી ભૂલ કરવા જેવી નથી એવી ચિંતા જો જીવને બેસે તો એ બાબતની એને તાલાવેલી લાગે છે, નમની લાગે છે અને જરૂર એ પોતાના હિતના વિષયમાં ઊંડો ઉતરે છે અને હિત અહિતના વિષયની અંદર એ ચોક્કસ પરીક્ષા કરે છે, ચિકિત્સા કરે છે, પરખ કરે છે અને સાચો રસ્તો પકડી લે છે.
નિમિત્ત ન ઓળખે ઉપાસન ન ઓળખી જે લિમિટને ન ઓળખે તો ઉપાદાનને ઓળખે જ ક્યાંથી? કેમ કે લિમિટ તો સ્થૂળ વિષય છે અને ઉપાદાન તો સૂક્ષ્મ વિષય છે. પણ નિમિત્તને ઓળખે છે તો એમાં નિમિત્તત્વ શું છે એને ઓળખે છે. શું? કેમ કે દેવ ગુરુ શાસ્ત્ર ને સત્તો જે સાચા છે એમાં આ આત્માને હિત થાય એવું નિમિત્તત્વ શું છે એમ ઓળખાતા એ નિમિત્તત્વ અને આત્માના હિતને સુધારવાનું સમજાણ છે માટે એમાંથી હિત થાય છે. એનું કારણ એ છે સંધિ છે ને ત્યાં નિમિત્ત ઉપાદાનની સંધિ રહેલી છે એટલા માટે આત્મા હિત થાય છે. એ વિષયમાં આને ખબર પડે તો પોતાના હિતમાં તો ખબર પડતી જ નથી એ સીધી સીધી વાત છે.
આપણે રત્નકરણ શાકાચાર્ય પ્રોફેસર આચાર્યના અનુભવની વાતો છે એના પર રત્નકરણ શાકાચાર્ય દ્રવ્ય સંગ્રહ વગેરે પણ અનુભવીની વાતો છે એના પર કેમ વજન નથી હોતું આપણા સ્વાધ્યાય છે
સમજદાર છે એને તો વજન છે.
આપણે કોઈ જગ્યાએ લેવાતા નથી
મારે તો ત્યાં ભાવનગર તો રત્નકરણ શ્રાવકાચાર્યમાંથી તો ઘણી ચર્ચાઓ ચાલે છે. રત્નકરણ શ્રાવકાચાર બહુ સારું શાસ્ત્ર છે અને આચરણનો ચરણાનુયોગનો ગ્રંથ વાસિતા એમાં અધ્યાત્મનો છે. એની 28મી ગાથા છે કે સમ્યક દ્રષ્ટિ કેવો છે એ સંબંધમાં બહુ એવી એવી ગાથા ભાગ્યે જ શાસ્ત્રોમાં મળે એવી સુંદર ગાથા છે કે જેમ કોઈ અગ્નિ ઉપર રાખ વળી ગઈ હોય તો ખબર ન પડે છતાં પણ જો અનાજ રાંધવું હોય તો એ જ અગ્નિ કામમાં આવે ખબર પડે તો ઉપરની રાખ દૂર કરી નાખે માણસ અનાજ પકાવીને પોતાની ક્ષુધા દૂર કરી શકે છે. એમ સમ્યક દ્રષ્ટિ ચાહે તિર્યંશ હોય ચાહે ચાંદાળ હોય તો પણ ગણધર દેવ એને દેવ કહે છે. ગણધર દેવ ની સાક્ષી એવી ગાથાઓ વિદેશમાં આપણે ઉતારેલું છે પણ એવી ગાથા રત્નકરણ શ્રાવક આચાર્યમાં અને રત્નકરણ શ્રાવકાચાર્યનો મૃત્યુ મહોત્સવનો અધિકાર તો બહુ સુંદર છે. સામાન્ય રીતે મૃત્યુના નામથી સંસારી પ્રાણી દૂર જવા ઈચ્છે છે શબ્દથી દૂર જવા ઈચ્છે છે કે એવા પ્રસંગની વાતોને ચર્ચા કરવામાં એને ભય લાગે છે અને મૃત્યુ ન હોય તો બધા સંસારીને સતાવે છે એ ભયથી દુઃખી છે બધા એની દુઃખની પરિણતિ બધાને ચાલે છે. ત્યારે રત્નકરણ શ્રાવકાચાર્ય એમ કહે છે કે મૃત્યુ તો જ્ઞાનીને મહોત્સવનો એક પ્રસંગ છે કે જે કાળે તે વધુમાં વધુ પુરુષાર્થને ફરવે છે પુરુષાર્થને ઉત્પન્ન કરે છે અને તે જ એમનો વધુ આત્મહિતકારક પ્રસંગ જાણીને એક આત્મહિતનો વિશિષ્ટ કાળ જાણીને એને મહોત્સવ મનાવાય છે. ઉત્સવ નહીં પણ મહોત્સવ તો બહુ સુંદર શાસ્ત્ર છે. એટલે જે લોકો ખ્યાલ ન પડતો હોય એની બધી વાત છે. શાસ્ત્ર તો ન રત્નકરણ આપણે ત્યાંથી તો પ્રકાશિત પણ થયું છે. આપણું તો પ્રકાશન થાય છે દ્રવ્યાન યુગના અર્થમાં તો અધ્યાત્મ સહેજે હોય કારણ કે દ્રવ્યાન યુગ ને અધ્યાત્મ બહુ જ કનેક્ટેડ વિષય છે બહુ સંકળાયેલો વિષય છે પરસ્પર વિષય
નિશ્ચય વ્યવહાર બંને સાથે જ રહેશે દરેક
સંગ્રહ દરેક સંગ્રહમાં તો ટીકાની અંદર નિશ્ચય વ્યવહાર સાથે ઉતારે છે પણ આ ચરણાનુયોગનો ગ્રંથ હોવા છતાં અધ્યાત્મ રત્નકરણ શ્રાવકાચાર્ય અને એને અધ્યાત્મનો રસ હોય અને તો એ શાસ્ત્રોમાં ઘણો રસ પડે વગેરે અનેક પ્રકારના ભેદ છે. જ્ઞાને શુદ્ધ જ્ઞાનની વાણીનું ઓળખાણ ઉત્કૃષ્ટ મોક્ષને થવા યોગ્ય છે. જ્ઞાને પુરુષને તો સહજ સ્વભાવે તેનું ઓળખાણ છે, કેમ કે પોતે ભાન સહિત છે. એટલે સામો ભાનમાં બોલે છે કે બેભાનપણે બોલે છે એ વાતો એને જાણવા રહેતી નથી. અને ભાન સહિત પુરુષ વિના આ પ્રકારનો આશય ઉપદેશી શકાય નહીં એમ સહેજે તેને પોતાના જ્ઞાનમાં આવી જાય છે. એટલે જ્ઞાની જ્ઞાનીને ન ઓળખે એવું તો નથી. વિશેષ બે પરિગ્રહમાં આ વિશે ચાલે છે, વિશેષ ખુલાસો ન કરેલો છે આ વિશે. શરીરના પ્રમાણોમાં જ્ઞાનની વ્યાપ્તિ નથી, માત્ર તે આકારે રહેલો જ્ઞાન પિંડ આત્મા છે એમાં જેની વ્યાપ્તિ છે. એ વ્યાપ્તિને તપાસવી, એ વ્યાપ્તિનો ની મર્યાદા તે પોતાને રાગ અને પરદ્રવ્યથી જ્ઞાન ભિન્ન છે એ પહેલું વ્યાપ્તિ ખ્યાલમાં આવી શકવા યોગ્ય છે. ત્યાર પછી એ વિષય ભેદ જ્ઞાનમાં વધારે સૂક્ષ્મ થાય છે. અને જ્યારે વ્યાપ્તિથી વારંવાર પોતાની વ્યાપ્તિથી ભિન્નતા ખ્યાલમાં આવે છે ત્યારે જ્ઞાનમાં જ વ્યાપેલું જે જ્ઞાન, તે જ્ઞાન સામાન્યનું જે વેદન છે, તે જ્ઞાનમાં રહેલું જ્ઞાન સામાન્યમાં રહેલું જે વેદન છે એ વેદન ગ્રહણ થાય એવી યોગ્યતા. વેદન પ્રત્યક્ષ હોવાથી અને વેદન કદી પરોક્ષ નહીં રહેતો હોવાથી જ્ઞાનની પ્રત્યક્ષતા શું છે અને આત્માની પ્રત્યક્ષતા શું છે એ વિષયમાં થોડી ધીમી નજર થાય છે. નજર કહેવાય છે જ્ઞાન થોડું સૂક્ષ્મ તીક્ષ્ણ થાય છે અને એ વિષયને જયારે ગ્રહણ કરી શકે છે ત્યારે એને વેદ જ્ઞાનનો પ્રયોગ કરતા કરતા સ્વરૂપ નિશ્ચય અથવા સ્વરૂપનું ભાવભાષણ થવાનો અવસર આવે છે. જયારે સ્વરૂપનો નિશ્ચય થાય છે ત્યારે પોતાના અનંત જ્ઞાનને અનંત સુખનો પણ નિશ્ચય થાય છે, અને જયારે પોતાના સુખનો નિશ્ચય પોતાના સ્વરૂપમાં થાય છે ત્યારે આખા જગતમાં ક્યાંય પણ મારું સુખ નથી એવો એક ભિન્ન ભિન્ન સ્થળે સુખનો નિશ્ચય થયેલો છે. તે નિશ્ચય બદલાઈને, તે નિશ્ચય ઘૂંસાઈને, પલટો મારીને એક નવો નિશ્ચય. જ્યાં સુધી ઉલટો નિશ્ચય બદલાતો નથી ત્યાં સુધી સુલટો નિશ્ચય થયો છે એમ કહેવાનું જોઈએ. સુલટો નિશ્ચય થાય ત્યારે ઉલટો નિશ્ચય અવશ્ય બદલાઈ જાય છે, કેમ કે પરસ્પર વિરુદ્ધ બે નિર્ણય નથી થઈ શકતા. પરસ્પર વિરુદ્ધ બે નિર્ણય નથી થઈ શકતા. માણસને નિર્ણય કરવો હોય ત્યારે વિરુદ્ધ વાત હોય તો કોઈ એક નિર્ણય ઉપર આવવું પડે છે. બે વિરુદ્ધ નિર્ણય એક સાથે થઈ શકતા નથી, રહી શકતા નથી. એટલે પ્રથમ વેદના આ રીતે ચાલતા ચાલતી વિચારની દશામાં શરૂ કરવું જોઈએ. પ્રયોગાત્મક પદ્ધતિથી શરૂ કરવું જોઈએ, માત્ર વિચારાત્મક પદ્ધતિથી નહીં, અને સ્વરૂપ નિર્ણય સુધી પહોંચવું જોઈએ. જો સ્વરૂપ નિશ્ચય થાય, સ્વરૂપનો ભાવ ભાષણ થાય તો સહજ વેદ જ્ઞાનની શરૂઆત થશે. પણ એ તો ત્યાં પછીનો તબક્કો છે. પણ અહીંયા જ્યાં મોક્ષને સ્વરૂપ નિર્ણય કરવો છે ત્યાં સુધી એને આ પ્રકારે પ્રવર્તવું જોઈએ. હવે પ્રશ્ન કરનારને એક પ્રશ્ન છે, મારો પ્રશ્ન તમે બધા કરો તો કોઈ મને કરવાનો પણ શુદ્ધ હોવી જોઈએ કે આપણે સ્વાધ્યાય કરીએ છીએ, કાંઈ ને કાંઈ કરીએ છીએ, પૂજા કરતા હોઈએ, સ્વાધ્યાય કરતા હોઈએ, એ સિવાય માનો કે દયાદાન કોઈ પણ પ્રકારની ધાર્મિક પ્રતિક પ્રવૃત્તિમાં રહેતા હોઈએ, પણ વેદ જ્ઞાનમાં કેટલું કાર્ય થાય છે, વેદ જ્ઞાનની દિશામાં વેદ જ્ઞાનના પ્રયોગમાં કેટલું કાર્ય થાય છે એના ઉપર આ વેદ જ્ઞાનનો વિષય ગુરુદેવે ઘણો વજન દઈને સ્પષ્ટ કર્યો હોવા છતાં પરિસ્થિતિ એ જોવામાં આવે છે કે એના ઉપર વજન જ નથી. જેટલું પૂજા ઉપર વજન છે, જેટલું સ્વાધ્યાય ઉપર આપણું વજન છે, કેમ કે તો આપણો રોજનો ક્રમ છે, અને એ સિવાય પણ કોઈ વિશેષ કરતું હોય તો પણ વેદ જ્ઞાન જે કરવા જેવું છે એને વેદ જ્ઞાનથી સ્વરૂપ નિશ્ચય અને સહાનુભવ બંને વેદ જ્ઞાન વિના થઈ શકતા નથી. એ વિષય ઉપર એ દિશામાં લગભગ પ્રગતિ જોવામાં આવતી નથી. પ્રગતિની તો શું વાત કરવી, ચર્ચા પણ ઓછી જોવામાં આવે છે. બીજી બધી દ્રવ્યનું પર્યાયની તો બીજી બીજી ચર્ચા ચાલે છે, પણ વિજ્ઞાનના વિષયમાં ચર્ચા એટલા માટે નથી થતી જોવામાં આવતી કે એ વિષયમાં પોતે કોઈ આગળ ચાલતા નથી. તો જે વિષયમાં ચાલતા ન હોય એની વાત શું કરે, કેમ કે એ વિષયથી જ અજાણપણું થઈ જાય છે. એ પરિસ્થિતિ જરા વધારે ગંભીર છે, અને એ વાતને જરા વધારે ગંભીરતાથી વિચારી પરસ્પર ચર્ચામાં લઈ અને પ્રયોગમાં લેવા જેવી છે. ખરેખર તો સત્સંગ એને કહેવાય કે જે સાથે મળીને એમ વિચાર કરે કે તમે આજે કેવો પ્રયોગ કર્યો, કયા વખતે પ્રયોગ કર્યો, કયા ઉદયમાં કર્યો, એ પ્રયોગ કરતા તમે કેટલા સફળ ગયા કે નિષ્ફળ ગયા, એમ થવાનું શું કારણ. આવી ચર્ચા ક્યાં છે? તો માત્ર જે કાંઈ વાંચી જવું, ભૂલી જવું, એ કાંઈ ખરેખર સત્સંગ કે સ્વાધ્યાય નથી. ખરો તો સત્સંગ ને સ્વાધ્યાય આ પ્રકારે છે કે જે નિષ્પક્ષપણે સરળતાથી આ પ્રકારની ચર્ચા પરસ્પર કરી શકે. એટલે અમારે વેદ જ્ઞાન કેવી રીતે કરવું,
એ વિષયમાં આટલી તૈયારી હોવી જોઈએ. નહીંતર વેદજ્ઞાનની વાત પણ જેમ બીજી વાતો આપણે સમજી લઈએ છીએ, એમ થિયરી સમજી લઈએ છીએ, એમ થિયરિટિકલ વાત સમજી અને સંતોષ પકડી ગયો તો ઠીક છે, ચાલો આ વાત આપણને સમજાણી, વધારે સમજાણી અથવા નવી સમજાણી, અને સારું થયું સમજાય કે ચાલો. પણ એવું સમજવા માત્ર કે તો કાંઈ કામ થવાનું નથી. વિચાર નો પ્રયોગ વિશેષ કરવામાં આવે છે, કેમ કે વસ્તુ વિચાર ભાવ કકર વિચાર તો પામ, પણ એમાં જ્ઞાન ની પ્રધાનતા છે. વિચાર એક એવો રૂઢિગત શબ્દ છે અને એવો આપણો રૂઢિગત અનુભવ છે કે જેમાં રાગની પ્રધાનતા, વિકલ્પની પ્રધાનતા વધારે રહે છે. એ વિચારની વાત નથી, એ વિચારથી મન વિશ્રામ પણ નહીં પામે ને એ વિચારથી વસ્તુની પ્રાપ્તિ પણ નહીં થાય. કર વિચાર તો પામ, પણ ક્યારે પામશે? વિચાર કરશે તો. આ જે વિચાર કરીએ છીએ એ પદ્ધતિ નથી. વિચાર રાગની પ્રધાનતાથી થાય છે, એ વિચાર રાગમાં જ ઘસડી જશે, રાગની વૃદ્ધિ કરશે. જેમાં જ્ઞાનની પ્રધાનતા છે એવી જે વૈચારિક પદ્ધતિ છે એમાં જ્ઞાનની વૃદ્ધિ થશે અને રાગ કસ્ટ થશે. એટલે વિચારની અંદર આખો વિચાર લાગે છે. રસની પરિભાષા અથવા રસનું સ્વરૂપ એવું છે કે જેમાં પ્રવર્તતા જે પ્રકારમાં પરિણામ પ્રવર્તે, રસવાળા પરિણામ હોય ત્યારે જે રસનો વિષય હોય એ સિવાયનો બીજો વિષય છે એ સ્મરણમાં પણ ના આવે, સાંભળે પણ નહીં, લક્ષ પણ ન જાય, યાદ પણ ન આવે, એનું નામ એ વિષયમાં રસ કહેવામાં આવે છે. અને એ રસ છે એમાં જ પરિણામની શક્તિ છે. જેનો કષાય રસ કે વિભાવ રસ તીવ્ર છે એને એ પરિણામ હટાવવા બહુ કઠિન છે. જેને વિભાવ રસ કે કસાય રસ મંદ છે એને એ પરિણામ હટવાની શક્યતા ઘણી છે. એટલે રસને ચાલતા અનુભવથી એ અનુભવ ગમ્ય વિષય છે. અનુભવથી સમજવો કે રસ શું, પરિણામની અંદર રસ શું વસ્તુ છે. શ્રીમદજીએ એક બહુ સુંદર વાત કરી છે કે બધા સંસારી જીવોને પૂર્વ કર્મનો ઉદય છે અને ઉદયમાં જીવની પ્રવૃત્તિ છે. આ તો સર્વસાધારણ વાત છે, પણ બધા જ ઉદયમાં અથવા ગમે તે ઉદય પ્રસંગમાં મંદ રસ પરિણામથી પ્રવૃત્તિ, તીવ્ર રસ પરિણામથી પ્રવૃત્તિ કરવી. આવું જે મંદ રસ પરિણામથી પરિણમવાની જો પ્રેક્ટિસ હોય તો તે જ્ઞાનીના માર્ગમાં પ્રવેશના દ્વાર છે. પણ ઉદયમાં જેનો તીવ્ર રસ છે એ આત્મરસમાં નહીં આવી શકે, વિભાવ રસમાં, પૂદગળ રસમાં એની તીવ્રતા ચૈતન્ય રસથી આત્માને દૂર લઈ જાય છે, આત્માની યોગ્યતાને અહીં દૂર ઘસડી જાય છે. અને તેથી કોઈ પણ ઉદયમાં મંદ રસે પ્રવર્તવું એટલે અંતર જાગૃતિ હોય, જાગૃતિ ત્યારે આવે છે જ્યાં નુકસાન છે ત્યાં જીતને સાવધાની આવે છે. લાભ અને નુકસાનના વિષયમાં અવશ્ય જીવ જાગૃત થઈ જાય છે, સતર્ક થઈ જાય છે, સાવધાન થઈ જાય છે. આ નુકસાનનું કારણ છે, અત્યંત નુકસાનનું કારણ છે એમ સમજીને રસના વિષયમાં જાગૃત રહીને જાગૃતિ આવતા જ રસ નીકળી જશે. એટલે કે વિભાવ અનેક પ્રકારનો આવે છે, પણ એની અંદર મંદર સ્થિત પ્રવૃત્તિ થવી જોઈએ તો જ અભાવ થવાનો પ્રસંગ આવશે. મિત્ર વિભાવને અભાવ થવાનો પ્રસંગ નહીં આવે. વિભાવ તીવ્ર હોય જ્ઞાનીને તો પણ રસ મંદ હોય છે, પણ દુખા હોય છે. વિભાવ તીવ્ર થાય તો અજ્ઞાની સહેજે રસ તીવ્ર થાય છે, જ્ઞાનીને નથી થતો. અને વિભાવ રસ મંદ હોય અને વિભાવ તીવ્ર દેખાય એવું બને તો પણ એ દેખાવ માત્ર છે. ખડનો ભડકો, ખડના ભડકાની અગ્નિ અને દોઢાની અગ્નિના જે ફરક છે એવો રસની અંદર ફરક છે. બે અગ્નિ જ કહેવાય એમ, વિભાવ પણ વિભાવ કહેવાય, વિભાવ રસ પણ વિભાવ જ કહેવાય. તો પણ રસ જલ્દી, જેમાં રસ હોય છે એ લંબાઈ જાય છે, પરિણામ એ ચીકણા પરિણામ થાય છે અને એના નુકસાનકારક છે. તો એ મુદ્દાને સમજવા જેવો છે. પ્રત્યક્ષ સદગુરુ સમનહી પરોક્ષજીનો ઉપકાર, એવો લક્ષ્ય થયા વિના ઉભેલા આત્મવિચાર, એ વ્યવહાર વચન છે કે તેમાં કાંઈ અધ્યાત્મ સમાયેલું છે? તે માત્ર વ્યવહાર વચન નથી, પણ તેમાં ઘણું રહસ્ય સમાયેલું છે. કેમ કે પરોક્ષ જીન ઉપકાર જીનવાણીમાં રહેલો છે, શાસ્ત્રોમાં રહેલો છે, પણ શાસ્ત્ર સમજતા એમાં સમજણની ભૂલ થાય તો શાસ્ત્ર એમ નહીં કહે કે તારે અહીંયા ભૂલ થઈ મને બદલાવા. જ્યારે પ્રત્યક્ષ સત્પુરુષના યોગમાં સમજણ ફેર હોય તો એ તરત ધ્યાન દોરશે કે આને ભૂલ થાય છે એમ નહીં, આમ બદલાવ છે. એટલે પ્રત્યક્ષ અને પરોક્ષમાં એટલો ફેર છે. જેમ કોઈ રોગી વૈદકનું પુસ્તક વાંચીને રોગ મટાડવાનો પ્રયત્ન કરે, અને જેમ કોઈ રોગી વૈદ પાસે જઈને રોગ મટાડવાનો પ્રયત્ન કરે, એટલો ફરક છે. એટલે શ્રીમદજી એ તો એને એવા વર્ગમાં મૂકી દીધા છે કે જે પ્રત્યક્ષ સદગુરુ કરતા જીનવાણી ઉપર વધારે વજન આપે છે અથવા બરાબરી કરે છે, એને તો આત્મહિતનો વિચાર નથી. આત્મહિતના વિચારમાં જે જીવ આવ્યો નથી એ કક્ષામાં એ વકુટીમાં એને છોડી દીધો. આ જીવને આત્મહિતનો વિચાર દીધો નથી, હજી માટે એ આવો વિપરીત વિચારે છે. એટલી નીચી કોટીમાં એ જીવને લીધો છે આત્મસિદ્ધિમાં, એની પાછળ કેટલું વજન છે એ બતાવે છે. અત્યારે તો જીનવાણી માતના છે, પણ જ્યાં પ્રત્યક્ષ પુરુષ કે સદગુરુ સાથે બરાબરી કરવા જાય કે એને વધારે વજન આપે ત્યારે એ કેટલી મોટી ભૂલ કરે છે કે એને આત્મહિતનો વિચાર સુદ્ધા નથી, ત્યાં એ ખાતા મૂકી દીધો છે. અને એની પાછળ ઘણું રહસ્ય છે. એ સીધો અજમાવી પ્રયોગ અજમાવી જેવા જેવો વિષય છે, પ્રયોગ કરવા જેવો વિષય છે. તો ઘણું ઘણું સમજાશે. જ્ઞાનીના અમુક વચનમાં શ્રદ્ધા છે અને અમુકમાં શ્રદ્ધા નથી તો હંમેશા જ્ઞાન પામવામાં બાધા થાય, અવશ્ય બાધા થાય. જેને જ્ઞાનીના એક વચનમાં પણ શ્રદ્ધા નથી તેને ખરેખર તો બાકીના બધા જ વચનમાં શ્રદ્ધા નથી. કેમ કે આ એક એવી ચીજ છે કે એક જગ્યાએ તાત્વિક ભૂલ થાય એટલે 100 એ 100% ભૂલ છે. એમાં 99 માર્ક આપો ને એક માર્ક કાપી લ્યો, કેમ કે એક જગ્યાએ ભૂલ થઈ છે અને 99 જગ્યાએ નથી થઈ, એ પ્રકારે અહીંયા પરીક્ષા નથી થતી. આ તો એક જગ્યાએ ભૂલે છે એની નવાણું વાત ખોટી છે, એક વાત ખોટી છે માટે એવી રીતે અહીંયા વિચારવાનું હોય છે. એથી
એમાં જ્ઞાન પામવામાં બાધા અવશ્ય થાય, એને શ્રદ્ધા જ નથી તો પછી જ્ઞાન પ્રાપ્તિનો પ્રશ્ન ઉપસ્થિત થતો જ નથી. બીજો પ્રશ્ન છે, પ્રશ્નોત્તર માળા પ્રશ્ન 238. દ્રવ્ય કોને કહે છે? ઉત્તર છે કે પ્રત્યભી જ્ઞાનના કારણભૂત દ્રવ્યની કોઈ એક અવસ્થાની નિત્યતાને દ્રવ્ય કહે છે. અહીંયા અવસ્થાની નિત્યતા એટલે ત્રિકાળી ધ્રુવ નિષ્ક્રિય છે અને પર્યાય અવસ્થા અલગ એક સમયની છે, તો નિત્યતા કેવી રીતે? હવે અહીંયા જે નિત્યતા લેવી છે તે અવસ્થા શબ્દ વાપરો હોવા છતાં તે દ્રવ્યના સ્થાનમાં લે, દ્રવ્યને પણ એક અવસ્થા કહેવાય છે. અવસ્થા શબ્દ વાપરવામાં દોષ નથી. અવસ્થા એટલે ચોક્કસપણે રહેવું, અવ એટલે ચોક્કસ, સ્થા એટલે રહેવું, ચોક્કસપણે રહેવું તેનું નામ અવસ્થા છે. તો ધ્રુવપણે ચોક્કસ રહે છે એને જોઈને એને દ્રવ્ય કહે છે, અથવા એ પ્રકાર એના રહેવાના પ્રકારને જોઈને એને દ્રવ્ય કહેવામાં આવે છે. કે જે પ્રત્યભિજ્ઞાનનું કારણ હતું, પ્રત્યભિજ્ઞાનનું કારણ એટલે કે જેનું પહેલા જ્ઞાન થયું હોય તેનું જ જ્ઞાન પછી થાય, તે એ રીતે કે પહેલા મેં જોયું હતું તે જ આ છે એનું જે જ્ઞાન તેને પ્રત્યભિજ્ઞાન કહે છે. તો એ પદાર્થની દ્રવ્ય સ્થિતિને કારણ, દ્રવ્યની એ દ્રવ્યતાને કારણ આ તેનો તે પદાર્થ છે એમ ખબર પડે છે. એટલે ત્યાં અવસ્થા એટલે અનિત્ય ઉત્પાદવાળી એક સમયની અવસ્થાની વાત નથી. અવસ્થા શબ્દ ત્યાં ધ્રુવની સ્થિતિ, ધ્રુવની દ્રવ્ય સ્થિતિને બતાવતા ત્યાં અવસ્થા શબ્દનો પ્રયોગ છે. કારણ પર્યાય એટલે શું? કારણ પર્યાય એટલે જેના અવલંબને કાર્ય પ્રગટે તેને કારણ પર્યાય કહે છે. આ કારણ શુદ્ધ પર્યાયનો વિષય નિયમ સાધને 15 ગાથામાં એક જગ્યાએ નિર્દિષ્ટ કરેલો છે. પણ ત્યાં પર્યાય શબ્દનો અર્થ ઉત્પાદ વ્યય વાળી પર્યાય એમ નથી લીધો, પણ ત્રિકાળી ધ્રુવની વર્તમાન વર્તતી સ્થિતિનું જે અવલંબન છે એને કારણ શુદ્ધ પર્યાય એટલા માટે કહી છે કે ત્રિકાળીમાં વર્તમાનનો એક ભેદ ત્યાં અવલંબનભૂત થતો હોવાથી ભેદને પ્રાપ્ત તે પર્યાય એવી એક પર્યાયની પરિભાષા ત્યાં પદ્મપ્રભ વિરાજે કરી છે. પરિસમતા વેદમ એટી એ પર્યાય એવી રીતે ત્યાં પરિભાષા કરી છે. એટલે કોઈ પર્યાયનો રૂઢિવાચક અર્થ ઉત્પાદવેયુક્ત અનિત્ય અવસ્થાને જે પર્યાય કહે છે એવો કોઈ અર્થ ન કરી રહ્યા છે. એટલે ત્યાં એમને સ્પષ્ટીકરણ કરીને એ વિષયને સ્થાપ્યો છે કે જે વર્તમાનને અવલંબતા શુદ્ધતારૂપી કાર્ય પ્રગટે છે તેથી તે અવલંબનભૂત વિષયને કારણ કહીને એને એક ભેદમાં જોઈને એને કારણ શુદ્ધ પર્યાય કહેવામાં આવ્યો છે. અને એ વિશે થોડો સમજવો વધારે કઠિન પડે એવું છે, કેમ કે થોડો અંદરના પ્રયોગનો વિષય છે કે અંતર્મુક્ત એને અંદર અવલંબે છે ત્યારે અત્યારે જે એક સમયમાં હું અપૂર્ણ છું એ પોતે પોતાને જોઈ લે છે અને એમ જોતા જ શુદ્ધિની ઉત્પત્તિ થાય છે, પર્યાય શુદ્ધ થઈ જાય છે, દ્રવ્યાકાર થઈ જાય છે. તેથી એને કારણ શુદ્ધ પર્યાય પછી લબ્ધિ અને ઉપયોગમાં શું તફાવત છે? વિકારી શક્તિ અને લબ્ધિમાં શું તફાવત છે? લબ્ધિ અને ઉપયોગમાં લબ્ધિ શબ્દ બે ત્રણ અર્થમાં વપરાય છે, પણ જ્યાં ઉપયોગની સાથે લબ્ધિના શબ્દનો પ્રયોગ છે ત્યાં લબ્ધ જ્ઞાનને લબ્ધિ કહેવામાં આવે છે. લબ્ધ જ્ઞાન એટલે પ્રાપ્ત જ્ઞાન અને ઉપયોગ એટલે વ્યાપારયુક્ત જ્ઞાન. જે જ્ઞાન જાણવાના વ્યાપારમાં છે તેને ઉપયોગાત્મક જ્ઞાન કહે છે, અને જાણ્યા પછી એનો વેપાર નથી છતાં જ્ઞાનનો અભાવ નથી પણ જ્ઞાનની પ્રાપ્તિ છે તેને લબ્ધ જ્ઞાન કહેવામાં આવે છે. એમ જ્ઞાનમાં છદ્મસ્થના જ્ઞાનની પર્યાયમાં લબ્ધ અને ઉપયોગ હંમેશા હોય છે. જેમ કે આપણે અત્યારે આ જ્ઞાનની ચર્ચા કરી રહ્યા છીએ ત્યારે પણ આપણું સાંસારિક વિષયો સંબંધીનું જ્ઞાન નાશ નથી પામ્યું. બીજા અનેક વિષયોનું જ્ઞાન લબ્ધપણે છે આપણને, અને ઉપયોગ જે તે વિષયમાં પ્રવૃત્તિ છે ઉપયોગની જ્ઞાનના વ્યાપારને ચિત્તો ઉપયોગાત્મક જ્ઞાન છે. એટલે લબ્ધ અને ઉપયોગાત્મક જ્ઞાનમાં વિષય વિરોધ પણ હોય છે. જેમ કે જ્ઞાનીનું જ્ઞાન ઉદયમાં પ્રવર્તે ત્યારે એનું લબ્ધ જ્ઞાન આત્મા સાથે રહેલું છે, આત્મજ્ઞાનનો નાશ નથી થયો. જ્યારે જ્ઞાની સંસારિક જ્ઞાનના વ્યાપારમાં જ્ઞાનને જોડે છે, આંબા કાંઠા ઉપર વેપાર કરતા હતા વિરામૂર્તિનો, તો એ વેપાર કરતી વખતે છ ખંડનું રાજ ચલાવતી વખતે કે જેને જે ઉદય હોય, કે કોઈ મજૂર કઠિયારો હોય તો લાકડાનો ભારો ઉપાડીને વેચવા નીકળતો, પાંચ મણનું ગુણદાન માથે ઉપાડીને, તો એ વખતે જ્ઞાનની પ્રવૃત્તિ ત્યાં છે પણ ત્યાં જ્ઞાનની એ પરિણતિ આત્મા સાથે અભેદ થઈને લપેટ થઈને પરિણતિ ચાલે છે. પરિણમન છે, વ્યક્ત પરિણમન છે, એનું વેદન હોય છે જ્ઞાનીને, તો ત્યાં વિષય વિરોધ છે. એક જ જ્ઞાનની પર્યાયમાં વિષય વિરોધ છે. લબ્ધનો વિષય સ્વ છે અને ઉપયોગનો વિષય પર છે, એમ એ જ્ઞાનની પર્યાયમાં બે ભાગ પડી જાય છે.
એક સમય
એક જ સમયે પર્યાય, બે ભાવ થઈને એક અખંડ જ્ઞાનની પર્યાય છે. પર્યાય એક છે, એક છે, અખંડ છે, અને એની અંદર આ બે ભાગ અથવા બે ભાવ ઉત્પન્ન થાય છે અને હોય જ છે. દરેક છદ્મસ્થને લબ્ધ અને ઉપયોગ બંને સહિત જ્ઞાનની પર્યાય હોય છે. પણ જ્ઞાનીને તો આટલો ઊંટો સૂંટો ફેર હોય છે લબ્ધ ઉપયોગ, એટલા માટે એમના જ્ઞાનમાં શુભ અને અશુભ બંને ઉપયોગ હોય, શુભ ઉપયોગ હોય ને અશુભ ઉપયોગ પણ હોય તો પણ આત્મજ્ઞાનનો અભાવ નથી હોતો. અને શુભાશુભ ઉપયોગ તે તે પ્રકારની મલિનતા હોય છે તો પણ એનું જે આત્મજ્ઞાન છે એ પવિત્ર છે. અને એ લબ્ધ ઉપયોગમાં લબ્ધાંશની પ્રધાનતા છે. બીજો દાખલો આ જ વિષયને વધારે સ્પષ્ટ સમજવા લેવો હોય તો એમ લઈ શકાય કે મુમુક્ષુજી અત્યારે આત્માનું સ્વરૂપ સમજવા માટે આત્મામાં જ્ઞાન છે, આનંદ છે એમ વિચારતા મારા આત્મામાં જ્ઞાન છે, મારા આત્મામાં આનંદ છે, એવો મારો જ્ઞાનાનંદ સ્વભાવી આત્મા છે એમ વિચારતા પણ આત્માનુભવ કેમ નથી કરતો. કેમ નથી કરતો કે અત્યારે પણ હું શરીર વાળો છું ને મનુષ્ય છું ને ફલાણો છું એ લબ્ધ પરિણતિ જ્ઞાનમાં ચાલુ છે અને ત્યાં જાગૃતિ છે. ક્યાં જાગૃતિ છે? હું ફલાણો ફલાણો માણસ છું એવા જ્ઞાનમાં જાગૃતિ ને સાવધાની છે, પણ હું આત્મા છું એવો વિચાર કરે છે તો પણ એમાં સાવધાની નથી. તો બળ લબ્ધનું કે ઉપયોગ કે બળ લબ્ધનું છે? જ્યારે ઉપયોગનું બળ વધી જશે ત્યારે આખો લબ્ધ પલટો મારી જશે. જ્યારે ઉપયોગ સ્વરૂપાકાર થશે ત્યારે વિકલ્પ સ્વરૂપ થશે, પછી વિકલ્પમાં આવશે તો એ ઉપયોગનો અનુભવ લબ્ધમાં ચાલ્યો જશે. અને આ જ્ઞાન ચાલુ રહી જશે, ભલે પછી બીજી પ્રવૃત્તિ કરે તો. એ રીતે સામાન્ય રીતે લબ્ધ બળવાન છે, તો પણ જયારે ઉપયોગ બળવાન થાય ત્યારે લબ્ધને બદલવું પડે છે. એ એકબીજાને આનુષંગિક પરિસ્થિતિ રહેલી છે. ત્રિકાળી શક્તિ અને લબ્ધિમાં શું તફાવત? ત્રિકાળી શક્તિ છે તો ગુણ છે, લબ્ધિ છે તો પર્યાય છે, એમાં કોનો તફાવત છે? અધ્યાત્મ ભક્તિ એટલે અધ્યાત્મ ભક્તિ એટલે આત્માના આશ્રયે જે જ્ઞાન આત્માનું મૂલ્યાંકન કરે કે આત્મા કેટલો મહાન છે, એને આત્માની નિશ્ચય ભક્તિ છે, આત્માના આધારે ઉત્પન્ન થયેલી બહુમાનની દશા છે, તેને અધ્યાત્મ ભક્તિ કહીએ.
Yeah.